તારીખ 13/4/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 887 અને 888 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 518.
સંયુક્ત દ્રષ્ટિના જ્ઞાનની ગુણ પ્રશંસા છે. સંયુક્ત દ્રષ્ટિનું જ્ઞાન, એમાં એવું સામર્થ્ય છે, પ્રગટ સામર્થ્ય, કે શાસ્ત્રના ન્યાય કોઈ અંગ પૂર્વધારી 12 અંગના ધારણ કરનારા જેવો ન્યાય કાઢી શકે છે, એનાથી એવો ન્યાય નીકળે. સામર્થ્યના બે પ્રકાર છે, એક ત્રિકાળી સામર્થ, એને ત્રિકાળી ઉપાદાન કહે છે, અને એક વર્તમાન પર્યાયનું ક્ષણિક ઉપાદાન છે, એનું પ્રગટ સામર્થ્ય છે. એ સામર્થ્યને અહીંયા જ્ઞાનનું સામર્થ્ય હોવાથી જ્ઞાનની લબ્ધિ કહી છે. સમ્યક દ્રષ્ટિને એવી લબ્ધિ પ્રાપ્ત છે કે જેવું 14 પૂર્વનું જ્ઞાન હોય ને ન્યાય કાઢે, એવો ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે. એટલો ઉઘાડ નથી, 14 પૂર્વના જ્ઞાનનો ઉઘાડ નથી ચોથા ગુણ સ્થાને, તો પણ સામર્થ્ય એટલું છે કે એ લબ્ધિની, એ સામર્થ્યની વ્યક્તિ થાય છે. આમ વ્યક્ત સામર્થ્ય છે, પણ એનો ઉપયોગ નથી. જે લબ્ધ પરિણમન છે શુદ્ધાત્માને આશ્રિત જ્ઞાનનું, દર્શનનું, જ્ઞાનનું, આચરણનું, આનંદનું, પુરુષાર્થનું, એ બીજો વિષય છે, અને આ લબ્ધિ બીજો વિષય છે. જેમ પુણ્યની લબ્ધિ હોય અને પ્રયોગ કરે ત્યારે ખબર પડે કે આવી લબ્ધિ હતી એટલે આવું સામર્થ હતું, એમ ખબર પડે. પણ જો પ્રયોગ ન હોય તો એની ખબર ન પડે. એમ સમ્યક દ્રષ્ટિને પણ આવો કોઈ પ્રયોગ થાય તો ખબર પડે, નહીત્ર એના જ્ઞાનમાં આટલી બધી લબ્ધિ છે એ ખબર ન પડે. એવા પ્રકારની આ લબ્ધિ છે, એટલે સામર્થ્યરૂપ લબ્ધિ છે. લબ્ધ પરિણમન એ જુદો વિષય છે, અને આ લબ્ધિ જુદો વિષય છે. બે છે સમ્યક દ્રષ્ટિને, એને પણ લબ્ધને લબ્ધિ કહેવાય છે, અને આને પણ લબ્ધિ કહેવાય છે. લબ્ધિ કહી શકાય, લબ્ધને પણ લબ્ધિ કહેવાય છે, કેમ કે એ પણ એક પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે. એટલે અનંત ગુણ ધામ જે આત્મા પરમાત્મા તત્વ, એ સ્વરૂપનો પોતા રૂપે, પોતા સ્વરૂપે જેને અનુભવ થયો છે, એવા જ્ઞાની એક ન્યાયે પરમાત્મા થયા છે. કોઈ એમ કહે કે એ વ્યક્તિ છે સામાન્ય, તો એની એને ખબર નથી. અહીંયા એના ઉપરથી એક બીજી વિશેષ વાત એ કરી છે ગુરુદેવે, કે તેથી જ્ઞાનીને દ્રવલિંગીનું અન્યથાપણું ભાસી શકે છે. દ્રવલિંગી મુનિ એવા હોય છે કે નિર્ગ્રંથ દશા જેવી ભાવલિંગી મુનિની હોય છે, એવી જ બહારમાં બિલકુલ એવી દ્રવલિંગી મુનિની દશા હોય છે. પંચમાવ્રત સમિતિ વૃત્તિ 28 મૂળ ગુણ નિરતિચાર પાળે છે, અને શાસ્ત્ર જ્ઞાનની અંદર પણ એટલા જ કુશળ છે, વ્યવહારમાં પણ એટલા કુશળ છે, આચરણના વ્યવહારમાં અને શાસ્ત્ર જ્ઞાનરૂપ વ્યવહારમાં પણ એટલા કુશળ છે કે અંગપૂર્વોનું અધ્યયન છે, અંગપૂર્વના વિષયો કંઠસ્થ છે, ગાથાઓ ને ગાથાઓ શાસ્ત્રોના શાસ્ત્રો કંઠસ્થ હોય. સામાન્ય માણસનું તો એ ગજું નથી કે સમજી શકે કે આ દ્રવલિંગી છે કે આ ભાવલિંગી છે, એટલો કષાય મંદ હોય કે એના મુનિપણા વિશે શંકા ઉઠાવવાનું કોઈ બાહ્ય નિમિત્ત અથવા સાધન કોઈ ચિહ્ન લક્ષણ મળી ન શકે બહારનું. પણ સમ્યક દ્રષ્ટિને ભાસે છે આ સાધુ વેશમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર, આચરણના આચાર, તપાચાર, વિર્યાચાર, પંચાચારને બરાબર પાલન કરતા હોવા છતાં, જીનોક્ત વ્યવહારમાં કાંઈ દૂષણ નહીં હોવા છતાં જીનોક્ત વ્યવહાર પાડે છે. અત્યારે છે એમાં તો કોઈ દ્રવ્યલિંગીપણું પણ નથી, દ્રવ્યલિંગી નથી કોઈ, ભાવલિંગીનો તો પ્રશ્ન જ નથી વિચારવાનો. તો સમ્યક દ્રષ્ટિ એવા દ્રવ્યલિંગીમાં પણ આ ભાવલિંગી નથી ને દ્રવ્યલિંગી છે, માટે માર્ગથી અન્યથા છે, બીજો પ્રકાર છે, એ સમ્યક દ્રષ્ટિ પકડી શકે છે. પોતાને બહારમાં એટલું જ્ઞાન નથી ને એટલું આચરણ નથી, છતાંય એના જ્ઞાનમાં લગતી છે. જેને અનંત ગુણનું નિધાન હાથમાં આવ્યું, નિર્દોષ પરમાત્માનો જેને નિજ સ્વરૂપે સ્વસ્વરૂપે અનુભવ થયો, એના જ્ઞાનમાં એટલું સામર્થ્ય છે, દ્રવલિંગીને ઓળખી લે છે, સમ્યક દ્રષ્ટિ ઓળખી લે છે, એના જ્ઞાનમાં એ ભાસે છે. આમ પ્રયોજનભૂત વિષયમાં સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન જેવું કાર્યકારી છે, એવું મિથ્યા દ્રષ્ટિનું, કોઈ પણ સ્તરના મિથ્યા દ્રષ્ટિનું, દ્રવલિંગીનો દ્રષ્ટાંત એટલે આપ્યો છે કે કોઈ પણ સ્તરના મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન એટલું કાર્યકારી નથી, એટલી એના જ્ઞાનનું સામર્થ્ય છે અને એટલું જ્ઞાન નિર્મળ અને ચોખ્ખું છે. ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી, શ્રુતની એટલે જ્ઞાનની, શ્રુત જ્ઞાન છે, શ્રુત જ્ઞાનની લબ્ધિ હતી. સામાન્ય રીતે એમના જે વ્યાખ્યાનો છે એ ઘણી વિદવત્તા શાસ્ત્રો ભણીને તૈયાર થયા હોય ને ઘણી વિદવત્તા પ્રાપ્ત કરી હોય એવા વિદ્વાનને પણ જરાક ઊભા રહી જવું પડે એવા એમના વ્યાખ્યાનોમાં વિદવત્તા પણ પ્રસિદ્ધ થઈ છે. શાસ્ત્રો કોઈની પાસે ભણવા ગયા વિના બીજું કેટલાક ન્યાયો એમણે અંતરથી એવા કાઢ્યા છે પોતાના ભાવશ્રુત જ્ઞાનમાંથી, કે જે પાછળથી શાસ્ત્રમાં એમને મળ્યા છે અથવા બીજાને મળ્યા છે અથવા નથી મળ્યા તો પણ એવા ન્યાયો એમણે કાઢ્યા છે કે જે શાસ્ત્રમાં અત્યારે ઉપલબ્ધ ન દેખાય, એવું જે અંતર અનુભવથી જ્ઞાનનું પ્રસિદ્ધપણું થયું એનું કારણ જ્ઞાનની લબ્ધિ છે એવા ન્યાયો ઘણા કાઢ્યા છે. સતત નિરંતર એમને જે તત્વજ્ઞાન વિષયક ગોલન રહેતું હતું એમાંથી ચિંતનમાંથી ઘોલનમાંથી ઘણા ન્યાયો કાઢ્યા છે. એક ક્રમબુદ્ધનો વિષય હાથમાં આવ્યો તો એના ઉપર સેંકડો ન્યાય બીજા કાઢ્યા. ક્રમબુદ્ધનો વિષય તો એટલો છે કે જ્ઞાયક સ્વભાવની સન્મુખ થનાર જીવને પોતાના પરિણામના ક્રમની વ્યવસ્થિતિ જ્ઞાન થાય છે, અને સાથે સાથે જ જ્ઞાયકની મુખ્યતામાં એ પરિણામની ઉપેક્ષા પણ થાય છે, ઉદાસીનતા પણ પ્રગટ થાય છે. આટલો વિષય છે. એમાંથી એને લગતા અનેક સિદ્ધાંતો અને અનેક ન્યાયો એમણે કાઢ્યા છે. એ શુદ્ધ જ્ઞાનની લબ્ધિને પ્રસિદ્ધ કરે છે. ગામડામાં હાથ ગુજરાતી પૂરું ન ભણ્યા હોય એ શાસ્ત્રોમાંથી આવા ગહન અર્થોને પ્રસિદ્ધ કરે છે. એ શુદ્ધ જ્ઞાનની લબ્ધિ છે, એ સ્પષ્ટ થાય છે ત્યાં કે શુદ્ધ જ્ઞાનની આ લબ્ધિ છે. એ કુછ બેનશ્રીને ભાષ્યું છે, કહ્યું છે, એમને જે ભાષ્યું છે એ કહ્યું છે. દ્રવલિંગીનું અન્યથા પણ જ્ઞાનીને એટલે સમ્યક દ્રષ્ટિને ભાસી શકે છે એ કેવી રીતે? શાસ્ત્રનો આધાર થઈ કે પોતાની ઉકલતનો વિષય છે. શાસ્ત્રમાં એવી વાત ક્યાંથી મળે ગોતવા જાવ? પણ એ સમ્યક દ્રષ્ટિ છે એના જ્ઞાનની નિર્મળતામાં સ્વરૂપના આરાધનની અંતર ઢળક કેવી હોય, એનું ઢળણ કેવું હોય, એનું વલણ કેવું હોય, અને એ ઢલણ અને વલણ અનુસાર એનો ભાષા પ્રયોગ કેવો હોય. વાત તો સ્વશાસ્ત્રની સિદ્ધાંત અનુસાર આવતી હોય, સિદ્ધાંતમાં છબરડા મારે એવી વાત નહીં. એનો તો ક્લાસ જ નથી, એની કોઈ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી. પણ શાસ્ત્ર આગમ અનુસાર સિદ્ધાંતને પ્રરૂપણા કરી શકે એવા દ્રવલિંગી હોય, આચરણના એવા શુદ્ધાચરણ વાળા હોય વ્યવહારમાં, છતાં દ્રવલિંગીને એનું અન્યથા પણ ભાસે છે. સમ્યક દ્રષ્ટિને એ દ્રવલિંગીનું અન્યથા પણ ભાસે છે. સ્વરૂપમાં રાગની એકત્વ તોડવી બાકી રહી જાય છે. મિથ્યા જે વર્તમાન પ્રગટ અવસ્થા જીવડો જેટલો હું એવું પર્યાય માત્રનું અસ્તિત્વ અવધારણ થવું એ અનાદિનું છૂટું નથી એ બાકી રહી જાય છે, અને અખંડ શુદ્ધ પરમાત્માની સ્વાનુભૂતિ બાકી રહી જાય છે. આ છૂટતું નથી ને આ થતું નથી, બાકી બધું થાય છે, એ બધું થાય છે, એ બધું નકામું થાય છે એમ કહે છે. બહુ મૂળ વિષય ઉપર ઘણું કોન્સન્ટ્રેશન છે. અહીંયા બધી વાતને ગૌણ કરીને આ વિષયને મુખ્ય કરીને સ્થાપે છે કે અનંતકાળમાં જીવને પરિભ્રમણનો હેતુ શું છે, પરિભ્રમણ ટાળવામાં પ્રતિબંધક કારણ શું છે, અને એ પરિભ્રમણ કયા શું કરવાથી ટળી જાય છે અસ્તિ નાસ્તિથી, આ એક જ વિષય ઉપર એમને 45 વર્ષ સુધી સ્પષ્ટીકરણ આપ્યું છે. જ્ઞાનાવતાર કહો, જ્ઞાનની લબ્ધિ કહો, બધું એક છે. એમ લાગે અંદરમાંથી એમને પોતાને શાસ્ત્રો વાંચ્યા વિના, શાસ્ત્રોના નિમિત્ત વિના એમ લાગે કે અંદરથી શુદ્ધ જ્ઞાનના દરિયા હવે ઉછળવા માંડ્યા. એ જે કોઈ ન્યાય કોઈ કોઈ કાઢે છે તો એ સમુદ્રના તરંગ છે, શુદ્ધ જ્ઞાન સમુદ્રના એ તરંગ છે, માત્ર અંદરમાં દરિયો છે એમાં તો એ ડૂબકી લગાવે છે, અને સ્વાનુભૂતિ કરે છે. જ્ઞાન સમુદ્રની સ્વાનુભૂતિ કરે છે. એ જ્ઞાન સમુદ્રમાં ડૂબ્યા એનો નમૂનો બહારમાં આવે છે. એ કોઈ કોઈ ન્યાયો બહારમાં આવ્યા, અસાધારણ બહારમાં આવે છે, ત્યારે એના તરંગનો પણ બીજાને ખ્યાલ આવે છે કે જ્ઞાન સમુદ્ર શું છે અને જ્ઞાનના તરંગો શું છે. એ વાર તો વ્યાખ્યાનમાં કહેતા કે જગત બુદ્ધિમાનને માન્ય કરે છે. આ જગત બુદ્ધિમાનને માન્ય કરે છે, પણ ગમે એવો બુદ્ધિમાન હોય, જરા શિક્ષક નથી કહો, તો પણ આ જ્ઞાનની વ્યાયામશાળામાં વ્યાયામ કરવા આવે તો કેટલો પસીનો ઉતરે અને સમજણ પડે એવો વિષય છે. આ જ્ઞાનનો વ્યાયામ છે, જ્ઞાનની એક્સરસાઇઝ છે. એ જ્ઞાન અપેક્ષાથી કહીએ, આચરણ અપેક્ષાથી કહીએ તો સ્વાધ્યાય એ નિર્દોષ થવા માટેનો એક વ્યવહાર છે, નિર્દોષ થવા માટેનો એક પ્રયોગ છે, કે જે જ્ઞાનની વ્યાયામશાળામાં આવીને નિર્દોષતાના ન્યાયો સમજીને એને અંગીકાર કરીને જીવ નિર્દોષ થઈ શકે. નિર્દોષતાના, પરિપૂર્ણ નિર્દોષતાના માર્ગમાં જેને આવવું છે એને માટે આ ઉત્કૃષ્ટ નિમિત્ત છે. વ્યાયામ એટલે આપણે નથી એમ કહેતા નિશાળની અંદર કે ભાઈ આ પાઠ પૂરો થયો હોય એની નીચે આ એક્સરસાઇઝ છે. એટલે આખા પાઠ ઉપરના જુદા જુદા પ્રશ્નો કરીને એ જ પાઠના વિષયને વધારે સ્પષ્ટ કરે છે. એટલે એમાં એ વિષય ઉપર જ્ઞાન કેળવાઈ જાય. જેમ શરીરનો વ્યાયામ કરતા શરીર કેળવાય છે, હાડકા ચામડા લોહી મસલ તો એના એ જ છે, પણ જ્યારે કોઈ કસરત કરનાર માણસ શરીરને કસરત કરે છે ત્યારે તેના તે સ્નાયુ, કેળવાયેલા સ્નાયુ મજબૂત શરીર મજબૂત અંગપાંગને મજબૂત કરે છે કે ભાઈ એના હાડકા મજબૂત છે, એના સ્નાયુ મજબૂત છે, એના શરીરમાં તાકાત છે એમ કહેવાય છે. જેમ એક્સરસાઇઝથી શરીર દ્રઢ થાય છે, સુદૃઢ થાય છે, મજબૂત થાય છે, એમાં સ્વાધ્યાયમાં જ્ઞાનના વ્યાયામમાં જ્ઞાન કેળવવાનો આ એક પ્રયોગ છે. જ્ઞાન કેળવવાની યથાર્થ રીત તો જ્ઞાન સ્વભાવને સેવવું, એ જ્ઞાન કેળવવાની યથાર્થ રીત છે. પછી એ ન થઈ શકતું હોય ત્યારે એવી વાતો જેમાં કરી છે, જે ન્યાયોથી જ્ઞાન સ્વભાવને સેવી શકાય એવું, એવી જેની અંદર પર્યાલોચના છે, સમાલોચના છે, એનું પરિચર્યન કરવું, એનું અધ્યયન કરવું, એનું નામ સ્વાધ્યાય છે. એને પણ એક પ્રકારે જ્ઞાનનો વ્યાયામ કહેવામાં આવે છે. કરણાની ઉપરનો એક બહુ સુંદર ન્યાય છે 887 નંબરમાં. ચારે અનિયોગ ઉપર વિષય ચાલ્યો છે આ રીતમાં. ઘણા એવી અફવાઓ ફેલાવી કે કાનજી સ્વામી તો એકાંત નિશ્ચયનું પ્રતિપાદન કરે છે, પણ ચારે અનિયોગ ઉપર એમણે વાતો કરી છે અને વ્યવહારને એના વ્યવહાર મહિના વિષયક જે ન્યાયો છે તો એટલા વિપુલ પ્રમાણમાં કર્યા છે કે વ્યવહારના હિમાયતીઓને એક વાર ઉભા રાખી દે. કેટલા કેટલા ન્યાયો લીધા છે. દાનની મુખ્યતા 585માં એક ટુકડામાં જોઉં ને દાનની મુખ્યતા વાળાને વાત કરી, સાથે સાથે આરંભ ત્યાગ કરવા વાળાને વાત કરી, એની સાથે સાથે કોઈ ત્યાગી થઈને રાંધતો નથી કે ભાઈ હું તો રસોઈ પકાવતો જ નથી, એની યાચના કરવા વાળાની વાત કરી, તો સાથે સાથે કોઈ અહિંસાની મુખ્યતામાં પણ કેવો દોષ કરે છે. એક ટુકડામાં તો 4-5 વ્યવહારના ન્યાયો લીધા છે. વ્યવહારની પણ હજારો પડખેથી વાત કરી છે. નિશ્ચયની પ્રધાનતાથી તો ઘણી વાતો કરી છે, પણ સાથે સાથે વ્યવહારના હજારો પડખાને ખોલીને વાત કરી છે. અત્યારે તો એવું કોઈ દેખાતો નથી. જૈનના 3 ફિરકામાં વ્યવહારની પણ આટલી વાત કરનાર કોઈ જોવામાં નથી. નિશ્ચયનો તો પ્રશ્ન જ નથી, પણ વ્યવહારની પણ આટલી વાત કરનાર કોઈ નથી. અહીંયા કરણાનું યુગની વાત લીધી છે કે સંકિતી જીવ છે એની ઉત્કૃષ્ટ કર્મબંધનની જે સ્થિતિ પડે છે પુણ્યની, એ અંતઃક્રોડાક્રોડી સાગરની પુણ્યની સ્થિતિ બાંધી શકે છે. વધુમાં વધુ મેક્સિમમ લિમિટ થયા કે સમ્યક દ્રષ્ટિને ઊંચામાં ઊંચી પુણ્ય પ્રકૃતિની સ્થિતિ લાંબી પડે, અગાતીનો બંધ મોટો પડે. તો અંતઃકોડાકુડી, એક કોડાકુડી સાગરથી ઊંચ દેશે ઊંચી હોય એને અંતઃકોડાકુડી સાગર કહે છે. અને મિથ્યા દ્રષ્ટિ જીવ ઉત્કૃષ્ટ ભાવ કરે શુકલેશિયામાં આવીને તો 15 કોડાકુડી સાગરની પુણ્ય સ્થિતિ બાંધી શકે છે. રસ ખરો છે ને, અને રસ એટલો નથી, વિભાવ રસ છે ને, પુણ્યનો વિભાવ રસ છે. તો સમ્યક દ્રષ્ટિ કરતા મિથ્યા દ્રષ્ટિનો રસ વધી જાય. જો 15 કોડાકુડી સાગરની સ્થિતિ બાંધે સમ્યક દ્રષ્ટિ ન બાંધી શકે, કેમ કે એને એ જ વખતે એનાથી ભિન્નત્વ ભેદાય છે. એટલે એને કરવું છે ને કર્તૃત્વ બુદ્ધિ એ તો એ પુણ્યના પરિણામમાં ઉપડ્યો નથી, ઉપડતો નથી. અને મિથ્યા દ્રષ્ટિ તો આ જ ધર્મ છે ને આ જ કર્તવ્ય છે એમ સમજીને પૂરો રસ રીળે છે. તો એની ઉત્કૃષ્ટ સ્થિતિ 15 કોડાકુડી સાગરની બંધાય છે. બે બંને આટલી સ્થિતિ બાંધી શકે છે, શક્યતા છે. બધા જ બાંધે એવું કાંઈ નથી, બાંધી શકે તો આટલી બાંધી શકે. આ બંને જીવોના પરિણામમાં સ્થિતિબંધનું પરિમાણ લીધું છે, માપ લીધું છે. પરંતુ તે બંનેમાંથી કોઈ તેટલી સ્થિતિ ભોગવી શકતા નથી. કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ હો કે સમ્યક દ્રષ્ટિ હો, જેટલી સ્થિતિ બાંધે એટલી સ્થિતિ ભોગવી શકતા નથી. કારણ કે ત્રસની ઉત્કૃષ્ટ સ્થિતિ 2000 સાગરની છે. કોઈ પણ ત્રસ જીવ સમ્યક દ્રષ્ટિ હો કે મિથ્યા દ્રષ્ટિ હો, ત્રસ પર્યાયમાં 2000 સાગરથી વધારે ન રહી શકે. કોઈ મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને તો નિગોદમાં જવાનો, એકેન્દ્રીમાં જવાનો, સ્થાવરમાં જવાનો પ્રશ્ન જ નથી. એને તો અસમ્યપણું જ ન આવે, અથવા એને તો દેવ ને મનુષ્ય બે જ ભાવ થાય. વધારે ભાવ હોય તો દેવ ને મનુષ્ય બે જ ભાવ થાય. એક પૂર્વકર્મ ને હિસાબે પહેલો ભાવ ગમે તે હોય, અથવા 4 ગતિમાં ગમે તે ભાવ પાવા સમ્યક દર્શન થયું હોય, પણ પછી તો એને દેવ ને મનુષ્ય સિવાય બીજો ભાવ થતો નથી. એટલે એને તો એકેન્દ્રીમાં જવાનો સવાલ નથી. એ જીવ તો સિદ્ધાલયમાં ચાલ્યો જાય છે. એની પુણ્યની સ્થિતિ તોડીને અહીંયા વાત કરશે કે સમ્યક દ્રષ્ટિ જીવની સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાને લીધે તે પુણ્યની સ્થિતિને તોડીને ક્રમે મોક્ષમાં જશે. એ અંતકોડા કોડી સાગરની સ્થિતિ ભોગવવા રોકાશે નહીં સંસારમાં. એ સાધનાના બળે પુણ્યને તોડી નાખશે, બાંધેલા કર્મની સ્થિતિને તોડી નાખે, સંક્રમણ કરી નાખે. સંક્રમણ એટલે આમ તો ખરેખર તો અપકર્ષણ થાય છે, સ્થિતિનો ટૂંકાવું થઈ જાય, ટૂંકાઈ જાય સ્થિતિ, અને તીવ્રપણે ઉદયમાં આવીને ખરી જાય. પછી સરવાર સ્થિતિનો દેવ થઈ જાય, તીવ્ર ઉદય આવે પુણ્યનો, સ્થિતિ સંકોચ જાય જાય અને 33 સાગરમાં પૂરું કરે. ક્યાં 2000 સાગર ને ક્યાં 33 સાગર. 2000 સાગર થી તો 20મા ભાગના પાછો ત્રીજો ભાગ છે. 33 સાગર તો એટલી બધી સ્થિતિ ફૂંકાઈને નીચે આવી જાય. સમ્યક દ્રષ્ટિ જીવની સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી, એક દ્રષ્ટિથી આટલું કામ, સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી અને શુદ્ધતા વધતી જતી હોવાથી, અશુદ્ધતા ઘટતી જતી હોવાથી, પૂર્વે બાંધેલી જે અંતાકોડી અંતકોડાકોડી સાગરની જે કુંડની સ્થિતિ, એનું અપકર્ષણ થવા માંડે છે, એ સ્થિતિ ઘટવા માંડે છે. ઉદયમાં આવ્યા પહેલા ફેરફારો બધા થવા માંડે.
બરોબર.
તે અલ્પકાળમાં એ સ્થિતિને તોડીને ક્રમે એટલે ક્રમશઃ આગળ જઈને મોક્ષમાં જશે. અને મિથ્યા દ્રષ્ટિ જીવ પરથી અને પુણ્યથી લાભ માનતો હોવાથી પુણ્યની સ્થિતિ તોડીને પાપરૂપ પરિણામમાં આવ્યા વિના રહેશે નહીં.
બરોબર.
આ સ્થિતિ છે. પુણ્યનો હિમાયતી છે, શુભનો હિમાયતી છે, અને શુભમાં રસ રેડ્યો છે. એટલો બધો રસ રેડ્યો છે કે 15 કોડા કોડી સાગરની સ્થિતિ બાકી, છતાં એના પરિણામને સમ્યક જ્ઞાન રૂપી લગામ નહીં હોવાથી, અથવા અનંતાનુબંધીનો કષાય એને જીવતો હોવાથી, એ અલ્પકાળની અંદર એ સ્થિતિ ઊભી થાય ને ભોગવે એ પહેલા તો એવા પાપ કરે છે, તીવ્ર પાપ કરે છે, એનાથી વિરુદ્ધરસ છે. પુણ્યથી શુભથી અશુભ વિરુદ્ધરસ છે. એ સ્થિતિને તોડીને પાપરૂપ પરિણામ કરીને 2000 સાગર પહેલા તો એ નિગોજમાં ચાલ્યો જાય છે, એ પાપના ફળમાં જાય છે. માટે યથાર્થ સમજણ કરવી, આના ઉપરથી આ સાર કાઢ્યો કે તેથી કરીને એમ કહેવાય છે કે સમજણ યથાર્થ કરવી, શુભ ભાવની શું સ્થિતિ છે, શુભ ભાવ બંને જીવો કરે છે, સમ્યક દ્રષ્ટિ જીવો પણ કરે છે, મિથ્યા દ્રષ્ટિ જીવો પણ કરે છે, પણ આખરમાં એનાથી શું, કે આખરમાં આ વાત છે, મિથ્યા દ્રષ્ટિ હૈશ નિબોધમાં ચાલ્યો
જાય,
સમ્યક દ્રષ્ટિ હૈશ પણ ખરી જશે મોક્ષમાં ચાલ્યો જશે. બે જુદી જુદી લાઈનની ગાડી છે. યથાર્થ સમજણ કરીને સમ્યક દ્રષ્ટિની ગાડીમાં બેસવું તો મોક્ષ પાટણ આવશે, સ્ટેશન આખરનું આવશે, ઉતરવાનું સ્ટેશન મોક્ષ પાટણ
આવશે.
અને અહીંયા આનંદકાળ નિગોદમાં રહેવાનું થશે, અહીંયા આનંદકાળ મોક્ષમાં રહેવાનું થશે. આ આનંદ દુઃખ છે ને આ આનંદ સુખ છે. યથાર્થ સમજણમાં પોતાના શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરવો, પહેલી સમજણની ભૂમિકાનો વિષય એ છે કે પોતાના મૂળ સ્વરૂપનો, પોતાના અસલ સ્વરૂપનો, ખરા સ્વરૂપનો નિશ્ચય કરવો. પછી જ સૂઝ આવશે કે મૂળ સ્વરૂપે હું આવો હોવાને લીધે હું શું કરી શકું ને હું શું ન કરી શકું, મારા કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી અને મારું કર્તવ્ય શું ને અકર્તવ્ય શું, એની સમજણ પોતાની પોતાના નિશ્ચય થયા પહેલા કેવી રીતે થઈ શકવા યોગ્ય છે? જેને ખબર જ ન હોય કે હું ખરેખર મારું સ્થાન શું, હું કેવો છું, ક્યાં છું, કેમ છું, અંધારામાં માણસો ભૂલો પડે છે, કઈ દિશામાં પગલા માંડવાનું નક્કી કરે. મધદરિયે હોય તો ધ્રુવના તારા સામે જઈને બીજી દિશા નક્કી કરે, નહીં તો ખબર શું પડે? પાણી ચારે કોર એક સરખો દેખાતું હોય, ક્યાંય કિનારો ન હોય, કઈ બાજુ જાઉં કેમ ખબર પડે? તારા છે, રાત હોય તો તારા હોય, દિવસ હોય તો સૂરજ હોય, એમ કઈક એને આધાર જોશે કે નહીં? કે જે પોતાની ગતિ ન બદલતા હોય એવો આધાર જોઈએ, એને દિશા નક્કી કરવા માટે. તો અહીંયા કહે છે કે તારું જે ધ્રુવપદ છે એ ધ્રુવપદ છે, એ ક્યારેય ગતિ બદલતું નથી, એ ધ્રુવ જ છે, ક્યારે ગતિમાન જ નથી, પછી ગતિ બદલવાનો પ્રશ્ન ક્યાં થાય? એ ધ્રુવ તારો છે, એનાથી તારી અંતર્મુખની દિશા, અંતર તત્વ સ્વરૂપ હોવાથી અંતર્મુખની દિશા તને સૂચશે. તારી શાંતિ અંતર્મુખ થતા અનુભવાય છે, તારામાં રહેલી તારી શાંતિનો અનુભવ અંતર્મુખ થવાથી અનુભવ ગોચર થાય છે, અને એને છોડી દેતા અશાંતિ અને દુઃખ અનુભવ ગોચર થાય છે. એ અનુભવ જ તારો ગુરુ છે. તારે શું કરવું ને શું નહીં કરવું એ તને બધું સમજાય જશે. અનુભવ જેવડો કોઈ ગુરુ નથી. અંગ્રેજીમાં આવી તો કહેવત છે, એક્સપિરિયન્સ ઇઝ ધ ગ્રેટ ટીચર. ટીચર કયો કે ગુરુ કયો? નિગોદની ગાડીમાં બેસવા જેવું કે મિથ્યા દ્રષ્ટિ જીવ પર પદાર્થથી લાભ માનીને ચૈતન પોતાના ચૈતન્ય સ્વરૂપ છોડીને જળથી લાભ માનીને અને પુણ્યથી લાભ માનીને આ ભૂલ કરે છે. બધે મુદ્દો તો એ જ લીધે છે. 881માં એ લીધું છે કે બાહ્ય ક્રિયા સુધરવાથી મારા પરિણામ સુધરે છે, એ પરથી લાભ છે, અને મંદકષાયના પરિણામ એટલે મંદકષાય એટલે પુણ્ય, એના પરિણામથી ધર્મ થાય છે, એ અભિપ્રાયની ગંધ બેસી જેવી, એટલે એ અભિપ્રાય સજ્જડ બેસી જવો, તેનું નામ મિથ્યા વાસના છે. એ મિથ્યા અભિપ્રાય ને મિથ્યા વાસના છે. બે જુદા લીધા છે. કહે છે કે એ રસ્તો નિગોદ તરફ જાય છે, આ રસ્તો સિદ્ધાલય તરફ જાય છે. વળી માર્ગની સુંદરતા એ છે કે માર્ગે પડતા જ સુખાનુભવ થાય છે. જેવો માર્ગનો પત્તો લાગે છે અને જીવ માર્ગમાં પ્રથમ પદાર્પણ કરે છે ત્યાં આનંદનો ઉભરો આવે છે. અને બહારમાં એનો નમૂનો આવે છે, એ પણ એની વર્તમાન પર્યાય માં તો એને એમ થાય છે કે આ આનંદ સમાય નહીં, એટલો આનંદ છે. ઘટ અંતર ને સમાય, અંદર મારી પર્યાય નાની ઘડા જેવડી છે, અને અંદરથી જે ઉભરો આવે છે એ તો દરિયાનું મોજું છે, એવો અનુભવ થાય છે. એટલે ત્યારથી જ અનંત કાળનું સર્વ કાળાવલી આવા જ આત્મતત્વના ભોગવટામાં, આવા જ આનંદના ભોગવટામાં પસાર થા, વહન થા એવી ભાવનામાં પ્રત્યેક સર્વસમ્યક દ્રષ્ટિ સર્વસમ્યક દ્રષ્ટિ આવે છે. નિર્દોષ સુખની ચાહના વાળો થઈ જાય છે ત્યારથી. અને જગતના સુખ તે સુખ નથી, પણ તે બધા કષાયના પરિણામ, પાપના પરિણામ વાળા દુઃખભાવ છે, એવું એના નિર્મળ જ્ઞાનની અંદર, સમ્ય જ્ઞાનની અંદર સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. ધારણાનો વિષય નથી. જગતમાં સુખ તે દુઃખ છે એ ધારણાનો વિષય નથી, પણ દુઃખ ને સુખ તો અનુભવ કરવાનો વિષય છે. આત્મલાભ પરિણામી કહો છે કે દ્રવ્ય આત્મલાભ પરિણામી કહો, એ સૂત્ર છે. પરિણામી ભાવની પરિભાષા કરી છે નિયમ સાર ની અંદર, કે દ્રવ પોતે આત્મ એટલે સ્વયં લાભ નામ હોવા સ્વરૂપે છે, ત્રિકાળ ધ્રુવ હોવા સ્વરૂપે છે, પારિણામિક ભાવ છે. એ દ્રવ્ય આત્મલાભ સ્વરૂપ છે, દ્રવ્યની હયાતી સ્વરૂપ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, એ પોતે લાભ સ્વરૂપ જ છે. લોકોને તો લાભ સવાયામાં ગલગલિયા થાય, જરા નફો વધે ચોપડામાં, હજી ઉઘરાણી રહી હોય, હજી પૈસા રહ્યા હોય, હજી એને માલ વેચ્યો હોય ને ત્યાં ઉઘરાણી હજી આવી ન હોય, પણ લાભ હવાયા થાય તો એને એમ થાય કે વાહ વાહ, આ તો લાભ પૂર્ણ પૂર્ણ લાભ છે, સવાયું નહીં પણ પરિપૂર્ણ લાભની વાત છે. પૂરેપૂરો લાભ, પૂરેપૂરો અસ્તિત્વ, હવાનો કટકો નહીં અંદર, અખંડ ખંડ નહીં કોઈ, અખંડ લાભની વાત છે. સ્વરૂપથી લાભ છે અને સ્વરૂપના આશ્રય ઉત્પન્ન થતા વિતરાગી ભાવોથી લાભ છે. પરથી લાભ નથી ને પરના આશ્રય થતા પુણ્ય ને રાગાદીથી પણ લાભ નથી. પર પદાર્થથી લાભ નથી ને પર પદાર્થના આશ્રય, પર પદાર્થના નિમિત્તે ઉત્પન્ન થતા જેટલા કોઈ પરિણામ તેનાથી પણ લાભ નથી. એટલે તો અષ્ટપહાડમાં ત્યાં સુધી વાત દીધી, પર ડબ્બાઓ ડૂબ ગઈ. ભગવાન પરદ્રવ તો પંચ પરમેષ્ટિય પરદ્રવ છે, બધા આવી જાય તો આવી જાય તો શું કરીએ અમે, પોતે પંચ પરમેષ્ટિમાંથી આચાર્ય પદે બિરાજમાન છે, કુંડાચાર્ય પોતે આચાર્ય પદે બિરાજમાન છે અને કહે છે કે પર ડુબાવો ગઈ. પરદ્રવ્યને અનુસરીને તારા પરિણામ થાય તેમાં દુર્ગતિ થાય, બીજું કઈ થાય નહીં. પણ હરિહંત સિદ્ધ કે એમાં કઈ ઉપાય નથી બીજો, ન્યાય તો ન્યાય છે, એમાં કોકના માટે ઓછું અડકું તોડવું એ કેમ બની શકે. પરદ્રવ્ય એટલે સર્વ પરદ્રવ્ય છે, સમસ્ત પરદ્રવ્યમાં એટલે પોતા સિવાયના તમામ સમસ્ત પરદ્રવ્ય છે, તેના નિમિત્તે તેને અવલંબતા રાગની જ ઉત્પત્તિ થાય અને રાગની ઉત્પત્તિ થાય એટલે વિતરાગ ભાવથી વિરુદ્ધ ભાવ જ થાય. રાગ છે તે વિતરાગ ભાવથી વિરુદ્ધ ભાવ છે અને એ રાગ કરવાનું તે ભગવાનનું તે ગુરુનું તે શાસ્ત્રનું ફરમાન નથી, રાગ કરવાનું ફરમાન નથી, એમની આજ્ઞા નથી. આજ્ઞા વિતરાગ થવાની છે, અમારા સામે જોવાની તારે કોઈ અમારી આજ્ઞા નથી, અમારે જરૂર નથી અને તારે પણ જરૂર નથી, તું અમારી સામે જોઈને અમારી સ્તુતિ ભક્તિ કર, એવા કોઈની ભક્તિના હોશિયાળા અમે નથી. હોશિયાળા ગુજરાતી ભાષામાં જો લાચારી કરતા હે, બાર બાર લાચારી કરતા હે, એને હોશિયાળો
કહેવાય.
શું કરીએ, આ માણસ અપંગ છે, એને તો બીજો રસ્તો નથી, તો એના જે સગા સંબંધી કે નાના ભાઈ મોટા ભાઈ જે કોઈ હોય એને આધારે એને જીવવાનું રહીએ છે, તો એનું હોશિયાળ જીવન કહેવાય. એ ગમે તે કરે તો ચલાવી લે, એ ગમે તેમ વર્તે તો ચલાવી લે, પણ એને અન્યાય કરે તો પણ ચલાવી લે એમ, એના આધારે જીવવા માટે જે વૃત્તિ થઈ ફિક્સ થઈ ગઈ એને ઓશિયાળું જીવન કહેવાય. તો એ દેવગુરુ શાસ્ત્ર કોઈ ઓશિયાળા નથી કે તું સ્તુતિ કરતો એને કઈક ઠીક પડે, ના ના મારી સ્તુતિ કરે છે, મારા ભક્તો મારી સ્તુતિ કરે છે, એ ઓશિયાળા એ નથી. અને ખુશામતિયા ખુશી થાય એવા પણ એ સાધારણ વૃત્તિ વાળા નથી, પામર વૃત્તિ છે. બીજા ખુશ બીજા વખાણ કરે અને આ જીવ ખુશી થાય એ પામર વૃત્તિ છે. જે ખુશામુખોર માણસની વૃત્તિ હોય છે એવી એ વૃત્તિ છે. બીજા ખુશામુખ કરે એટલે પછી હાથી ખોટી ગમે એ કરે તો આ ખુશી થાય, ગુણ ન હોય એવા ગુણ કરે ગુણ ગાય તો ખુશી થાય. એ તો નીચ વૃત્તિ છે, નીચ ગતિમાં લઈ જાય છે, એ તો સારી વૃત્તિ નથી. બહુ જોરદાર વ્યાખ્યાનો ગુરુદેવશ્રીના એ વિષય પર વિષય ઉપર આપતા પર દબાવો દુગઈ એવો આયા. ભગવાન આમ કહે છે કે મારી સામે દોષ નહીં, હું તો ભગવાન છું પણ હું તને એમ નથી કહેતો કે તું મારો ભક્ત છો, મારી સેવા કરનારો છો. હું ભગવાન છું એવો જ બરાબર તું ભગવાન છો. જગતમાં પારસમણિ લોઢાને સોનું કરે છે પણ આ પારસમણિ લોઢાને પારસમણિ કરે છે. ભગવાન ભગવાન બનાવે છે એને સોનું નથી કરતા, કારણ કે પારસમણિ કરતા સોનું તો નીચે જાતનું ગયું, બરાબર પોતાની જાત. પહેલેથી સમયસારની પહેલી ગાથાની ટીકામાં અમરચંદ્રાચાર્યે બુલંદાવાદ થી આ વાત કરી છે, હું સિદ્ધ ને તું પણ સિદ્ધ છો. એ પ્રતિઘોષના સ્થાને છે બુલંદાવાદ કરો છે, જોરથી ઘોષણા કરે ત્યારે સામે અવાજ આવે, પડઘો પડે જેને આપણે કહીએ છીએ. એમ હું સિદ્ધ છું એવો પડઘો જોરથી પડ્યો છે ઉપદેશકનો શિષ્યના આત્મામાં, ગુરુનો શિષ્યના આત્મામાં. ગુરુ કહે છે કે હું સિદ્ધ છું તો એ જ ધ્વનિ ઉઠે છે સાંભળનારને કે હું પણ સિદ્ધ છું. ઓછી વાત નથી લીધી, ઓછું નથી તોડ્યું. મારા આત્મામાં અને શ્રોતાઓના એટલે તમારા આત્માઓમાં હું સિદ્ધ પદની સ્થાપના કરીને અરહત પ્રવચનના અવયવભૂત એવા સમયસારનું પરિભાષણ કરું છું. આવી ભાષા લીધી છે, હું પછી ભાષા લીધી છે. અરહત પ્રવચનના અવયવભૂત અંગભૂત એવું જે આ સમયસાર શાસ્ત્ર છે એનું હું પરિભાષણ કરું છું, પરિભાષા કરું છું. આઠસો ને અઠ્યાસી પ્રશ્ન કર્યો છે કે સમ્યક દ્રષ્ટિ પણ પરદ્રવ્યોને બુરા જાણીને ત્યાગ કરે છે. તમે કહો છો કે પરદ્રવ્યો સારા ખરાબ ન કરવા, ઈષ્ટ અનિષ્ટ પણ ન કરવું, પણ સમ્યક દ્રષ્ટિ ત્યાગ કરે છે તો પરદ્રવ્યને બુરા જાણે તો ત્યાગ કરે ને, નહીતર શું કરવા છોડે? પહેલા સારા માન્યતા મિથ્યા દ્રષ્ટિ પણ ત્યારે અંગીકાર કરતો હતો કે આ ખાવું પીવું બધું સારું છે, ભોગવતો હતો, ભોગવવાના ભાવ રહેતા હતા. હવે સારા નથી એમ સમજીને એને છોડી દીધા. અમે એમ જ કરી છે એમ કેવું છે? પ્રશ્ન પૂછનાર કહેશે કે અમે પણ સમય દ્રષ્ટિ જેમ અમે પણ ત્યાગ કરીએ છીએ, મહાત્માઓને જેવો ત્યાગ અમે કરીએ છીએ. ઉત્તર આપે છે કે સમ્યક દ્રષ્ટિ પરદ્રવ્યોને બુરા જાણતો નથી પણ પોતાના રાગ ભાવને બુરો જાણે છે. પર પદાર્થને ખરાબ જાણતો નથી પણ પર પદાર્થના આશ્રયે પોતે રાગ કરે છે, પોતાને રાગ થાય છે, તેને તે અનિષ્ટ જાણે છે. પર પદાર્થમાં અનિષ્ટપણું નથી, પણ પોતાના તે પદાર્થને વળગનારા પરિણામમાં અનિષ્ટપણું છે. આમ સ્વલક્ષી જ્ઞાન કરાયું છે. પછી ઉપચાર આવે છે એના ઉપર, તો પર પદાર્થ ઉપર તો ઉપચાર આવે છે. પણ એ ઉપચાર ક્યારે? કે પરિણામ બગડે ત્યારે. પરિણામ ન બગડે તો પ્રશ્ન રહેતો નથી. સમ્યક દ્રષ્ટિ પહેલો સિદ્ધાંત તો એ છે આમાં, કે સમ્યક દ્રષ્ટિ પરદ્રવ્યને બુરા જાણતો નથી. સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં એક વાત સ્પષ્ટ છે કે કોઈ પર પદાર્થ ઇષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. પર પદાર્થ, તમામ પર પદાર્થ નું જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે તે જ્ઞેય માત્ર છે. આ એનો મૂળ ન્યાય છે, પાયાનો સિદ્ધાંત, જે સમ્યક દ્રષ્ટિએ અંગીકાર કરેલો સિદ્ધાંત છે એ આ છે. પછી ઉપદેશમાં ઘણી વાતો એવી આવે કે જાણે આ સિદ્ધાંતથી કોઈ વિરુદ્ધ વાત ચાલતી હોય એવી વાતો લાગે, પણ આ સિદ્ધાંત રાખીને છે. આ સિદ્ધાંત તોડીને કોઈ વાત નથી. સમ્યક દ્રષ્ટિના આચરણનો અધિકાર ચાલતો હોય શાસ્ત્રમાં, અરે મુનિના આચરણનો અધિકાર ચાલતો હોય ત્યારે એને એમ કહે કે જો મુનિએ ક્રિયા સમિતિનું પાલન કરવું, આહાર આદિ લેવા જતા નગર મધ્યે ગમન કરતા નીચી દ્રષ્ટિ રાખીને ચાર હાથ જમીન જોઈને ચાલવું, નીચી મેં પછી આમ આગળ નહીં બોલું, ચાર હાથ જમીન દેખાય એટલું નીચે જોઈને ચાલવું, યત્નાથી ચાલવું, કોઈ પણ હાલતા ચાલતા નાના મોટા જીવ જીમાત પગ નીચે એની હિંસા થઈ જાય નહીં એનો લક્ષ રાખવો. હવે કોઈ કુતર્ક કરે કે જુઓ આત્મા શરીરને હલાવી શકે છે કે નહીં, તો જ આવું કે નહીતર કેમ કે એનો પગ મૂકવાનો અધિકાર હોય કે આ જીવ ઉપર પગ ન મૂકવો, કીડી ઉપર પગ ન મૂકવો, કીડી ચાલતી હોય તો બાજુમાં પગ મૂકવો, તો એવું કરી શકતો હોય તો જ કે ને ભાઈ, ત્યાં આત્મા પર પદાર્થનું કાર્ય કરી શકે છે કે નથી કરી શકતો એ સિદ્ધાંતની ત્યાં વિવિક્ષા ચાલતી નથી. જ્યાં જે વિવિક્ષા ચાલતી હોય અને ત્યાં શું કહેવા ધારે છે એ શું એને ખ્યાલમાં લેવું જોઈએ. ત્યાં બીજી ટાંગ વચમાં નાખે તો કોઈ રીતે એકેય વાત સમજાય નહીં, આ પરિસ્થિતિ ઊભી થાય.
બરોબર,
આ દ્રષ્ટાંત ગુરુદેવ આપતા હતા. પરદ્રવથી શૂન્યતાની વાત ખૂબ ચાલે વ્યાખ્યાનમાં, પછી ચરણાનુયોગનો આવો દ્રષ્ટાંત આપે, કહે છે કે ત્યાં ચરણાનુયોગનો વિષય ચાલે છે તો મુનિના પરિણામમાં બીજા જીવોની રક્ષા માટેનો શુભરાગ કેવો હોય છે એ ત્યાં સહજપણે ઉત્પન્ન થતા શુભરાગનો નિર્દેશ કરવો છે. અને ત્યાં એ શુભરાગ માત્ર ત્યાં વ્યવહારે કેવો હોય એટલો બતાવવો છે, અને એથી નીચી કક્ષાના ગમન આગમન વખતે મુનિના પરિણામ હોતા નથી એટલું જ ત્યાં કહેવું છે. મર્યાદિત વાત કરવી છે.
બરાબર,
એ વાતની મર્યાદા જેટલી છે એટલી ખ્યાલમાં હોય તો ત્યાં દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત ચાલતો નથી. બે પદાર્થો એક છે કે ભિન્ન છે એની ચર્ચા ત્યાં ચાલતી એ વિશે ત્યાં ન આવે. સમ્યક દ્રષ્ટિ એમ બોલે, મને તાવ આવ્યો છે, મને તાવ આવ્યો છે એટલે શરીરને એને પોતાનું માની લીધું કે નહીં? તો એની સમજણ પ્રમાણે એને જો બોલવું હોય તો એને એમ બોલવું જોઈએ કે આ આત્માની નજીકમાં શરીર રૂપે કુદવરો જે સંયોગમાં છે તેની ઉષ્ણ પર્યાય થઈ છે. આમ કહેવું જોઈએ. પણ વ્યવહારમાં એવી ભાષા ચાલતી નથી. કોઈ આગ્રહ રાખે પણ એ સમજે છે એમ જ બોલે નહીં, બીજી રીતે બોલે શું કરવા. ભાઈ સમજણ તો તેની તે રહે છે, બોલવાની અંદર જે રૂઢિપ્રયોગ બોલવાનો હોય છે એ રીતે બોલવામાં આવે છે. તેથી કાંઈ સમજણ બદલાતી નથી, બોલવાથી કાંઈ સમજણ બદલાતી નથી. પણ ટૂંકું બોલવાની પદ્ધતિ છે, પાણીનો પ્યાલો આપજો એમ કહી દે. ખરેખર સમજણ પ્રમાણે બોલવું હોય તો બોલી શકાય કે જે ધાતુનો સ્ટીલનો કાચનો જે ગ્લાસ છે એમાં પાણી ભરીને આપો, એમ બોલે તો કંઈ ન બોલાય. છતાં આમ કેમ બોલે છે એ પ્રશ્ન કોઈ કરે તો એવી રૂઢિ બોલવાની છે અને એથી કોઈને સમજણમાં ગેરસમજણ થતી નથી તો એમાં કાંઈ વાંધો નથી. એમ ભાષા ગમે તે હોય, સિદ્ધાંત અને વસ્તુનું સ્વરૂપ શું છે એ લક્ષમાંથી અને જ્ઞાનમાંથી દૂર થવું જોઈએ નહીં. તેથી સમ્યક દ્રષ્ટિ કોઈ બાહ્ય પદાર્થનો ત્યાગ કરે, વ્રતાદિ અંગીકાર કરતા, ત્યારે એમ કહે કે આ રાગના નિમિત્ત છે, આ અલંકાર આદિ અમારે પહેરવા નથી એમ કરે. એવું એક સામાન્ય વિવેક છે કે પોતાને મોહ કરવો નથી, પોતે મોહભાવમાં રાચવા માગતો નથી, તો બીજાને મોહ થાય એવો મોહનીય દેખાવ પોતે પોતાનો પણ કરતો નથી. આ એક સામાન્ય પ્રકાર પરિણામનો છે. તો એ પરિણામ અનુસાર અલંકાર ન પહેરે. કોઈ ચક્રવર્તી હોય તો પહેરે, પણ એ કાંઈ અવલંબન લેવા માટે કીધું નથી કે ચક્રવર્તી પહેરે છે આટલા બધા ખડકલો કરે છે તો આપણે તો એકાદી વીંટીને ચેઇન પહેરવા હોય તો હું વાંધો એમ કઈ અવલંબન લેવા માટે તો એ વાત નથી. પણ સામાન્ય રીતે એવો વિચાર રહેતો હોય કે બીજાને દેખાવમાં મોહ ઉત્પન્ન થાય એવો દેખાવ કરવાની આવશ્યકતા નથી, તો એ રીતે કોઈ વિકલ્પ આવે અને ઉપયોગમાં લેતા હોય એ વસ્તુને છોડે કે ભાઈ આ અલંકાર મારે વાપરવા નથી, તો એ અલંકાર ન વાપરે એટલે એને અલંકારને બુરા જાણ્યા છે એમ મિથ્યા દ્રષ્ટિ પોતાના માપે માપે છે. પ્રશ્ન છે એ મિથ્યા દ્રષ્ટિ પોતાના માપે માપે છે એ પ્રકારનો આ પ્રશ્ન છે. એ પોતાના માપથી બીજાને માપે છે, જે જે માપે પોતે ત્યાગ કરે છે એવું માપ બીજામાં પણ એ લગાડી દે છે. કહે છે કે સમ્યક દ્રષ્ટિ પર પદાર્થનો ત્યાગ કરતો દેખાય ત્યારે પણ તે પર પદાર્થને મૂરા જાણીને ત્યાગ કરતો નથી. અને કોઈ પદાર્થને અંગીકાર કરતો દેખાય તો તે પદાર્થ સારો છે એમ જાણીને અંગીકાર કરતા, બે વાત સાથે સાથે લાગુ પડે છે. કહે છે કે વ્યવહારે વિવેક કરે છે, સમ્યક દ્રષ્ટિ મસ્જિદમાં નમાજ પઢવા જતો નથી અને જૈન મંદિરમાં જૈન દર્શન કરવા જાય છે, તો એણે જિનાલય ઉપર રાગ કર્યો અને મસ્જિદ ઉપર દ્વેષ કર્યો, એમ લાગુ કરવું કે ન કરવું, એવું સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ. અને બંને જ્ઞાનના અગ્નિ હોય તો બંને સરખા થઈ જશે, મસ્જિદ ને મંદિર બંને સરખા થઈ જશે. કહે છે કે ચારિત્ર મોહનો રાગ સમ્યક દ્રષ્ટિને ઉપસ્થિત છે, એની સાથે સમ્યક જ્ઞાનનું પરિણમન છે, ત્યારે એની અંદર રાગ અનુસાર જ્ઞાનના અને રાગના મિશ્ર પ્રકારનો જે પર્યાય છે એનો એવો એક પ્રકાર દેખાય છે કે જે પ્રકારમાં મિથ્યા દ્રષ્ટિને એવું માપ કાઢવાનું મન થાય છે કે આ પદાર્થને સમ્યક દ્રષ્ટિએ સારો જાણ્યો અને આ પર પદાર્થને સમ્યક દ્રષ્ટિએ ખરાબ જાણ્યો. પણ વસ્તુતા એ ત્યાં એ સિદ્ધાંત તૂટતો નથી કે સમ્યક દ્રષ્ટિ કોઈ પદાર્થને સારા ખરાબ જાણતા નથી. હવે સિદ્ધ થાય છે કે જે પરમાણુઓ મસ્જિદના ચણતર રૂપે હોય એ પરમાણુ કોઈ વાર મંદિરના ચણતર રૂપે હોય, અને જે પરમાણુઓ કોઈ વાર મંદિરના ચણતર રૂપે હોય એ કોઈ મસ્જિદના ચણતર રૂપે હોય. હિન્દુસ્તાનમાં આજે કેટલી એવી મસ્જિદ છે કે જે મંદિરમાંથી મસ્જિદ થઈ છે, કેટલી એવી મસ્જિદો છે, અને કેટલાક તો ઘાટ ઉપરથી આજે લોકો પુરવાર કરે છે, જુઓ આ મંદિરનો ઘાટ છે અત્યારે મસ્જિદ છે. એની જે બીજે ગામની અંદર રહેલા બીજા મંદિરો ઉપરથી નક્કી થાય છે કે જુઓ આપણા ગામમાં આવા મંદિરો છે એ જ ઘાટની અહીંયા મસ્જિદ છે. જયારે મંદિર હતું ત્યારે સારું હતું ને મસ્જિદ થઈ ત્યારે ખરાબ થઈ ગયું, એમ ભૂગોળોને સારા ખરાબ કહેવાનું ત્યાં વાત નથી. પણ એ મસ્જિદમાં જઈને અનુસરવું શું, મંદિરમાં જઈને શેને અનુસરવું છે, એટલો ત્યાં વિવેક કરવાની વાત છે કે આ જીવને જેવા રાગાદીના પરિણામ થાય એવા નિમિત્તો પાછળ તેની વૃત્તિ જાય. તો સમ્યક દ્રષ્ટિને શું કાંઈ નમાજ પઢવાના પરિણામ થાય છે કે મસ્જિદમાં જવાની અને વૃત્તિ થાય, કે પ્રશ્ન રહેતો નથી. એને જ્યાં જિનેન્દ્રની સ્થાપના કરી છે એ જિનેન્દ્રના દર્શનના નો રાગ થાય છે તો ત્યાં તેમાં જવાના એને પરિણામ થાય છે. તેથી પરપદાર્થ મને ઈષ્ટ છે એ સિદ્ધાંત ત્યાં લાગુ પડતો નથી. બહુ ભૂલ ભૂલામણીમાં નાખ્યો આ વિષય છે કે પર પદાર્થ ઈષ્ટ પણ નથી અને પર પદાર્થ અનિષ્ટ પણ નથી. આ સિદ્ધાંત છે, અપવાદ એટલો છે એની અંદર. સિદ્ધાંતમાં અપવાદ હોય છે એ આચરણનું પ્રકરણ, અને આચરણનો અધિકાર જ્યારે ઊભો થાય છે ત્યારે એમાં અપવાદ પણ ઊભો થાય છે. કેમ કે ચારિત્ર ગુણનો કાર્ય કરવાનો એવો સ્વભાવ છે કે એ ક્રમશઃ પૂર્ણ થાય છે, ક્રમે ક્રમે શુદ્ધ થઈને પરિપૂર્ણ શુદ્ધ થવું એવો એનો સ્વભાવ છે. ત્યારે જ્યારે એ ચારિત્ર ગુણ શુદ્ધ થવાની શરૂઆત થાય અને અધૂરું શુદ્ધ પરિણમન હોય ત્યારે અપવાદ ઊભો થાય છે. એ જે અપવાદ છે એ અપવાદની અંદર પણ મર્યાદા છે, એ મર્યાદાને નક્કી કરવા માટે કેટલીક વાતો આચરણના અધિકારની અંદર સ્પષ્ટ કરવામાં આવી છે. નહીં કે બે પદાર્થની એકતા સાબિત કરવા માટે એ વાત ત્યાં કરી છે, કે ન તો બે પદાર્થની ભિન્નતા તોડવા માટે ત્યાં કોઈ વાત કરી છે. એ પ્રકારે ત્યાં નિરીક્ષા ચાલતી. સ્પષ્ટ કરવા જેવો વિષય છે.